એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા સવાલની ગલીઓમાં એમ કહીએ તો ઊંડા ઉતરવાના છીએ જે કદાચ આપણે સૌ આપણી જાતને ક્યારેક ને ક્યારેક પૂછીએ છીએ. હું કોણ છું અને હું જે છું એવો શા માટે છું?
ખરેખર આ સવાલ ભલે સીધો લાગે પણ આજના ઝડપથી બદલાતા સમયમાં જ્યાં આપણી પર સતત શું કહેવાય માહિતી અને અપેક્ષાઓનો મારો થતો રહે છે ત્યાં પોતાની સાચી ઓળખ સમજવી એ વધુને વધુ અગત્યની બની ગઈ છે. આપણી ભૂમિકા એટલે કે આપણો રોલ શું છે અને આપણા જીવનના ધ્યેય આપણા ગોલ્સ શું છે એ સમજવું જાણે અઘરું બનતું જાય છે.
એકદમ સાચી વાત અને આ જટિલ પણ મને લાગે છે રસપ્રદ સફરમાં આપણને મદદ કરશે મીતુ બિષ્ટનું પુસ્તક વાય વી આર હુ વી આર. હવે આ નામ કાલ્પનિક છે પણ તે મીતુ બિષ્ટના વર્ષોના અનુભવ અને ઊંડાણપૂર્વકના સંશોધન પર આધારિત છે. અને આ પુસ્તક એમ સમજો કે આપણી ઓળખ કેવી રીતે ઘડાય છે તેના મૂળ સુધી જાય છે.
હા, અને આ પુસ્તક આપણને માત્ર પોતાની જાતને જ નહીં પણ આપણી આસપાસના લોકો જેમ કે આપણા પરિવાર મિત્રો સાથે કામ કરતા લોકો
હા બરાબર
એમને પણ વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે. તો ચાલો આ આત્મખોજની યાત્રા શરૂ કરીએ.
ચોક્કસ શરૂઆત કરીએ લેખકથી. મીતુ બિષ્ટ કોણ છે? આમ તો તેઓ એક જાણીતા કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ અને લેખક છે.
હા, પણ એમના વિશે જે વાત ખરેખર અલગ પડે છે એ છે કે તેઓ આધુનિક ભારતીય પરિપ્રેક્ષ્યમાં મનોવિજ્ઞાનને સમજે છે અને સમજાવે છે. એમની પાસે માત્ર થિયરીનું જ્ઞાન નથી એવું નથી પણ વર્ષોનો ક્લિનિકલ અનુભવ છે, લોકો સાથે સીધા કામ કરવાનો અનુભવ છે. ખબર છે?
બરાબર. એટલે એમનું લખાણ ખાલી પેલી કોરી થિયરી નથી લાગતું, તેમાં લોકોની ખરી જિંદગી, તેમના સંઘર્ષો, ખાસ કરીને ભારતીય સમાજમાં જે પેલી પરંપરા અને આધુનિકતા વચ્ચે જે ખેંચતાણ અનુભવાય છે ને, એનું પ્રતિબિંબ જોવા મળે છે. સ્વગૌરવ, સંબંધો અને આજના યુવાનોની આકાંક્ષાઓ અને દબાણો પર તેમનું કામ ખરેખર નોંધપાત્ર છે.
હા, એમનું એક બીજું બહુ જાણીતું પુસ્તક છે ધ સબડ્યુડ સેલ્ફ. એ ભારતીય સ્ત્રીઓના મનોવિજ્ઞાન પર ખૂબ ઊંડાણપૂર્વક વાત કરે છે. એટલે આ વિષય પર કે આપણે કોણ છીએ વાત કરવા માટે તેઓ એકદમ એકદમ યોગ્ય વ્યક્તિ છે. તેમનો અભિગમ મનોવિજ્ઞાન, ન્યુરોસાયન્સ અને સાંસ્કૃતિક સમજનું અનોખું મિશ્રણ છે એમ કહી શકાય.
તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? મતલબ એ આપણને શું સમજાવવા માંગે છે?
જુઓ, પુસ્તકનો મૂળભૂત તર્ક એ છે કે આપણી ઓળખ, આપણું સ્વ એ એમ કોઈ પથ્થર પર લખેલી લખીર જેવી સ્થિર વસ્તુ નથી. એ તો નદીના પ્રવાહ જેવી છે, ગતિશીલ, જટિલ અને સતત બદલાતી રહે છે.
અચ્છા, એટલે કે પેલું હું તો આવો જ છું એવું કહીને બેસી રહેવા જેવું નથી?
બિલકુલ નહીં. પુસ્તક કહે છે કે આપણી ઓળખ મુખ્યત્વે ત્રણ બાબતોના વણાટથી બને છે. પહેલું છે પ્રકૃતિ, નેચર, એટલે કે આપણો જૈવિક વારસો, આપણા જેનુનો, આપણો જન્મજાત સ્વભાવ.
ઓકે, અને બીજું છે?
બીજું છે પાલન પોષણ, નર્ચર, એટલે કે આપણું આસપાસનું વાતાવરણ, આપણો ઉછેર, આપણું કુટુંબ, આપણી સંસ્કૃતિ, આ બધું જ આપણને સતત ઘડતું રહે છે. અને ત્રીજું જે ખૂબ જ શક્તિશાળી છે તે છે એજન્સી, એટલે કે આપણી પોતાની પસંદગી કરવાની ક્ષમતા. જીવનમાં આપણે જે સભાન નિર્ણયો લઈએ છીએ, જે રસ્તાઓ પસંદ કરીએ છીએ, તે પણ આપણી ઓળખનો એક મોટો ભાગ બને છે. આ જ આપણને મતલબ આપણી ભૂમિકા પસંદ કરવાની અને આપણા ધ્યેયો નક્કી કરવાની એક તક આપે છે.
એટલે પુસ્તક પેલો હું કોણ છું જેવો સીધો લાગતો સવાલ છે ને, એના સ્તરો ઉઘાડીને બતાવે છે કે આપણી અંદર કઈ કઈ શક્તિઓ કામ કરી રહી છે, કેટલીક દેખીતી, કેટલીક અદ્રશ્ય. અને ઘણીવાર આપણે સ્વ અલગાવો અનુભવીએ છીએ, જાણે આપણે આપણી અસલિયતથી દૂર થઈ ગયા હોઈએ.
હા બરાબર, એવું ત્યારે થાય છે જ્યારે આપણે બાહ્ય દબાણો, સમાજ શું કહેશે, પરિવારે શું શીખવ્યું છે, એ બધાને જ કદાચ સાચું માની લઈએ અને આપણી અંદરનો જે અવાજ છે ને એ સાંભળવાનું બંધ કરી દઈએ. આ પુસ્તકનો હેતુ આપણને એ જ જ્ઞાન અને સાધનો આપવાનો છે જેનાથી આપણે આપણી ઓળખની આ જટિલ રચનાને સમજી શકીએ અને વધુ પ્રમાણિત જીવન જીવી શકીએ. જેમને પણ એવું લાગતું હોય કે તેઓ ક્યાંક અટવાઈ ગયા છે અથવા પોતાની જ પ્રતિક્રિયાઓ સમજી નથી શકતા, તેમના માટે આ પુસ્તક એક માર્ગદર્શિકા જેવું બની શકે છે.
એમ લાગે છે કે પુસ્તક આપણને જાણે એક સફર પર લઈ જાય છે. શરૂઆત થાય છે આપણા પાયાથી જ, જનીનો, મગજનો વિકાસ અને બાળપણના સંબંધો, પેલું અટેચમેન્ટ, એ કેવી રીતે આપણને ઘડે છે.
પછી આપણને બહારની દુનિયામાં લઈ જાય છે. કુટુંબના નિયમો, સંસ્કૃતિની અસરો, સમાજે નક્કી કરેલી સ્ત્રી પુરુષની ભૂમિકાઓ, રોલ્સ, અને અંતે એ આપણી અંદરની દુનિયા, આપણા વિચારો, આપણી લાગણીઓ, આપણો જે પેલો આંતરિક ટીકાકાર હોય છે ને,
હા હા,
એને સમજવામાં મદદ કરે છે.
અને સૌથી મહત્વનું મને લાગે છે એ પરિવર્તનના રસ્તા પણ બતાવે છે, જેમ કે માઇન્ડફુલનેસ, આપણી જીવનની વાર્તાને નવેસરથી લખવી, જેને નેરેટિવ રીરાઇટિંગ કહે છે, અને આપણા બધા પાસાઓને સ્વીકારીને એક સંપૂર્ણ હોલ વ્યક્તિ બનવો. આમાં અટેચમેન્ટ થિયોરી, CBT, કોગ્નિટિવ બિહેવિયરલ થેરપી જેવા સિદ્ધાંતોને ખૂબ સરળતાથી અને ઉદાહરણો સાથે વણી લેવાયા છે, ખરું ને?
બિલકુલ. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ અને પુસ્તકના મુખ્ય વિભાગો જોઈએ. પહેલો ભાગ છે બ્લુપ્રિન્ટ, આપણો જન્મજાત પાયો. આ આપણા શું કહેવાય, શરૂઆતના પાયાની વાત છે.
હા, અહીં પહેલો મુદ્દો છે આનુવંશિકતા. પણ અહીં એક રસપ્રદ વાત એ છે કે જનીનો આપણું ભવિષ્ય નક્કી નથી કરી દેતા. એ તો જાણે પેન્સિલથી દોરેલી એક રૂપરેખા, એક ડ્રાફ્ટ જેવા છે.
બરાબર. અને એપિજેનેટિક્સનો ખ્યાલ તો એ તો ખરેખર ક્રાંતિકારી છે. એ સમજાવે છે કે આપણા જીવનના અનુભવો, આપણી પસંદગીઓ, આપણું વાતાવરણ, એ બધું મળીને નક્કી કરે છે કે કયા જનીનો ચાલુ થશે અને કયા બંધ રહેશે. જાણે આપણા હાથમાં રબર અને રંગો હોય જેનાથી આપણે પેલી પેન્સિલની રૂપરેખાને બદલી શકીએ.
અરે વાહ.
આનો અર્થ એ કે આપણે આપણા જૈવિક વારસાના ગુલામ નથી.
બરાબર. આ તો ખરેખર આશા આપનારી વાત છે. બીજો મુદ્દો છે મગજનો વિકાસ અને ન્યુરોપ્લાસ્ટિસિટી, એટલે કે આપણું મગજ પણ સતત બદલાતું રહે છે, નવા જોડાણો બનાવતું રહે છે. બાળપણના અનુભવો, સુરક્ષાના કે પછી તણાવના, એ આપણા મગજના રસ્તાઓ બનાવે છે. પણ પુખ્ત વયે પણ આપણે નવા રસ્તા બનાવી શકીએ છીએ.
એક્ઝેક્ટલી. અને ત્રીજો ખૂબ જ મહત્વનો પાયો છે જોડાણ, એટેચમેન્ટ. એટેચમેન્ટ થિયરી કહે છે કે બાળપણમાં આપણો મુખ્ય સંભાળ રાખનાર, એટલે કે માતા પિતા કે અન્ય કોઈ, એમની સાથેનો સંબંધ કેવો હતો એ આપણા ભવિષ્યના તમામ સંબંધો અને આપણી પોતાની કિંમત, સેલ્ફ વર્થ વિશેની સમજણનો પાયો નાખે છે.
પુસ્તક ચાર પ્રકારની જોડાણ શૈલીઓ, સિક્યોર, એન્શિયસ, અવોઇડન્ટ, ફિયરફુલ, એના વિશે વાત કરે છે. આપણે કઈ શૈલી વિકસાવી છે તે સમજવાથી આપણને ખ્યાલ આવે છે કે આપણે સંબંધોમાં કેમ અમુક રીતે જ વર્તીએ છીએ. આ જાણે આપણું એક આંતરિક કાર્યકારી મોડેલ બની જાય છે, જે દુનિયાને જોવાનો આપણો ચશ્મો નક્કી કરે છે ને.
હા, બરાબર. તો આ થઈ આપણા આંતરિક પાયાની વાત. પણ આપણે એકલા ટાપ ઉપર તો નથી જીવતા, ખરું ને?
ના, બિલકુલ નહીં.
આપણી આસપાસનું જગત, આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, એ આપણને કેવી રીતે ઘડે છે. પુસ્તકનો બીજો ભાગ આ સામાજિક શિલ્પકાર પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.
હા, અહીં પહેલો મુદ્દો છે કુટુંબ. કુટુંબ ફક્ત લોકોનો સમૂહ નથી, પણ એક સિસ્ટમ છે જેના પોતાના અલિખિત નિયમો, અપેક્ષાઓ અને ભૂમિકાઓ, રોલ્સ હોય છે. કોઈ હીરો બને, કોઈ બલીનો બકરો, કોઈ શાંતિદૂત. આપણે અજાણતા જ આ ભૂમિકાઓ ભજવવા લાગીએ છીએ અને એ આપણી ઓળખનો ભાગ બની જાય છે.
પછી આવે છે સંસ્કૃતિનું વજન. ખાસ કરીને ભારતીય સંદર્ભમાં, જ્યાં સામૂહિકતા, પેલું કલેક્ટિવિઝમ પર ભાર મુકાય છે, ત્યાં પેલું લોકો શું કહેશે, લોક ક્યા કહેંગે વાળું જે છે ને,
હા હા,
એનો ડર ખૂબ પ્રબળ હોય છે. સંસ્કારના નામે ઘણીવાર વ્યક્તિગત ઈચ્છાઓ અને જરૂરિયાતોને દબાવી દેવામાં આવે છે,
અને આના કારણે જ ઘણીવાર પેલું દબાયેલું સ્વ, સબડ્યુડ સેલ્ફ, વિકસે છે. આપણે સમાજ સાથે તાલમેલ જાળવી રાખવા માટે,
બરાબર,
આપણી અસલિયતને છુપાવીએ છીએ, આપણી સાચી લાગણીઓ વ્યક્ત નથી કરતા. આપણને લાગે છે કે સમાજે નક્કી કરેલી ભૂમિકા ભજવવી જ આપણો ધર્મ છે, આપણો ગોલ છે.
સાચી વાત. ત્રીજો મુદ્દો છે લિંગ આધારિત સ્વ. સમાજ પુરુષો અને સ્ત્રીઓ માટે ખૂબ જ આમ કડક અને મર્યાદિત ભૂમિકાઓ નક્કી કરી દે છે. પુરુષો પાસેથી અપેક્ષા રાખવામાં આવે કે તેઓ લાગણીઓ ન બતાવે, મજબૂત બને. સ્ત્રીઓ પાસેથી સ્વબલિદાન અને બીજાની સેવાની અપેક્ષા રાખવામાં આવે. આ ભૂમિકાઓ ભજવવાની માનસિક કિંમત ઘણી ઊંચી હોય છે, ખબર છે?
ખરેખર. આ બધું સાંભળીને એવું લાગે છે કે આપણે કેટલા બધા બાહ્ય પ્રભાવો હેઠળ જીવીએ છીએ. પુસ્તકનો ત્રીજો ભાગ આપણને આપણી અંદરની દુનિયામાં લઈ જાય છે. આંતરિક વિશ્વ, આપણું માનસિક અને ભાવનાત્મક લેન્ડસ્કેપ.
અહીં પહેલો ખ્યાલ છે સ્કીમા. આ આપણી પોતાની જાત, બીજા લોકો અને દુનિયા વિશેની મૂળભૂત માન્યતાઓ છે, જે મોટાભાગે બાળપણના અનુભવોથી ગળાય છે. આ સ્કીમા જાણે આપણા મનના ફિલ્ટર જેવા છે, જે નક્કી કરે છે કે આપણે માહિતીને કઈ રીતે સમજીશું. જેમ કે હું પૂરતો સારો નથી, અથવા દુનિયા ખતરનાક જગ્યા છે.
અને બીજો અગત્યનો ખ્યાલ છે આંતરિક વિવેચક, ઇનર ક્રિટિક. આપણા મનમાં સતત એક અવાજ ચાલતો હોય છે જે આપણી ટીકા કરતો રહે છે, આપણી ભૂલો કાઢતો રહે છે. તું આ નહીં કરી શકે, તારાથી ભૂલ થઈ ગઈ. પુસ્તક સમજાવે છે કે આ અવાજ ખરેખર આપણો પોતાનો નથી, પણ ભૂતકાળમાં સાંભળેલી ટીકાઓ, માતા પિતા, શિક્ષકો, સમાજ, એ બધાનો પડઘો છે.
હા, અને આ વિવેચકને ઓળખવો અને તેનાથી થોડું અંતર રાખતા શીખવું ખૂબ જરૂરી છે. એ આપણો અંતરાત્મા નથી, પણ ભૂતકાળનો ડર છે એમ સમજો. એને ઓળખવાથી જ તેની શક્તિ ઓછી થાય છે.
બરાબર. અને છેલ્લે આ ભાગમાં લાગણીઓ વિશે વાત છે. લાગણીઓ સારી કે ખરાબ નથી હોતી, તે ફક્ત માહિતી છે, સિગ્નલ છે. ગુસ્સો બતાવે છે કે કદાચ આપણી કોઈ સીમાનું ઉલ્લંઘન થયું છે. ઉદાસી કોઈ નુકસાન તરફ ઇશારો કરે છે. લાગણીઓને દબાવવાને બદલે તેને સમજવી અને તેનો ઉપયોગ કરવો, એ જ ભાવનાત્મક બુદ્ધિ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. અને આ આપણને આપણા સાચા ધ્યેયો, ગોલ સુધી પહોંચવામાં પણ મદદ કરે છે.
એકદમ. તો આપણે આપણો પાયો સમજ્યા, બાહ્ય પ્રભાવો જોયા અને આપણી આંતરિક દુનિયામાં ડોક્યું કર્યું. હવે સવાલ એ છે કે શું આપણે કંઈ બદલી શકીએ? ચોથો અને અંતિમ ભાગ આ જ ચોકડી પર ઊભો છે, પ્રમાણિક સ્વ તરફનો માર્ગ.
હા, અહીં પહેલી વાત છે વિરામની શક્તિ, પાવર ઓફ ધ પોઝ, જે માઇન્ડફુલનેસ દ્વારા આવે છે. કોઈ ઘટના બને, એટલે કે ટ્રિગર, અને આપણે તેના પર પ્રતિક્રિયા આપીએ, તેની વચ્ચે એક નાનકડી ક્ષણ હોય છે, ખરું ને? માઇન્ડફુલનેસ આપણને એ ક્ષણને પકડતા શીખવે છે, જેથી આપણે આપોઆપ ઓટોમેટિક પ્રતિક્રિયા આપવાને બદલે સભાન પસંદગી કરી શકીએ.
અને આ પસંદગીની શક્તિ જ આપણી એજન્સી છે. બીજો મહત્વનો રસ્તો છે વાર્તા ફરીથી લખવી, રીરાઇટિંગ સ્ટોરી. નેરેટિવ સાયકોલોજી કહે છે કે આપણે બધા આપણા જીવનની એક વાર્તા જીવીએ છીએ, અને એ વાર્તા આપણી ઓળખને ઘડે છે. જો આપણી જૂની વાર્તા આપણને નબળા પાડતી હોય, આપણને મર્યાદિત કરતી હોય,
હા,
તો આપણે તેને પડકારી શકીએ છીએ.
હા, એટલે કે આપણે આપણી ભૂમિકા બદલી શકીએ. જે વાર્તા આપણને કહેવામાં આવી હતી કે તું આવો જ છે, તેને બદલે આપણે આપણી પોતાની વાર્તા લખી શકીએ.
બિલકુલ. આપણે આપણા અનુભવોને નવો અર્થ આપી શકીએ છીએ, આપણી શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ, અને ભવિષ્ય માટે નવા ધ્યેયો સાથે એક નવી, વધુ સ્થિતિસ્થાપક અને પ્રમાણિક વાર્તા બનાવી શકીએ છીએ. આપણે પેલી પીડિત વિક્ટિમની ભૂમિકામાંથી બહાર આવીને આપણા જીવનના લેખક, ઓથર બની શકીએ છીએ.
વાહ. અને છેલ્લું પ્રકરણ છે એકીકરણ અને સંપૂર્ણતા, ઇન્ટિગ્રેશન એન્ડ હોલનેસ. આનો અર્થ શું છે?
આપણો પ્રકાશ અને આપણો પડછાયો, પેલું દબાયેલું સ્વ અને પ્રમાણિક સ્વ વચ્ચેના સંઘર્ષથી ઉપર ઉઠીને બંનેને સાથે લઈને ચાલવું. ધ્યેય પરફેક્ટ બનવાનું નથી, પણ હોલ એટલે કે સંપૂર્ણ બનવાનો છે. સ્વશોધ એ કોઈ મંઝિલ નથી, પણ જીવનભર ચાલતી યાત્રા છે.
વાહ. આખું પુસ્તક ખરેખર એક ઊંડી અને છતાં એમ કહું તો વ્યવહારુ યાત્રા જેવું લાગે છે. જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકીએ?
ચોક્કસ. પહેલું તો એ કે આપણે પ્રકૃતિ, નેચર અને પાલન પોષણ, નર્ચરનું જટિલ મિશ્રણ છીએ. આપણે કોઈ એકના જ ઉત્પાદન નથી. બીજું, સાંસ્કૃતિક સ્ક્રિપ્ટ્સ અને સામાજિક ભૂમિકાઓ, રોલ્સ, આપણે અજાણતા જ કેવી રીતે નિયંત્રિત કરે છે તે સમજવું ખૂબ જરૂરી છે, પછી ભલે એ સફળતાની વ્યાખ્યા હોય કે લિંગ આધારિત અપેક્ષાઓ.
ત્રીજું, પેલું દબાયેલું સ્વ અને પ્રમાણિક સ્વ વચ્ચેનો સંઘર્ષ વાસ્તવિક છે, અને તેની આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. ચોથું, આપણા બાળપણના સંબંધો, પેલું અટેચમેન્ટ, એ પુખ્તાવસ્થામાં પણ આપણી સાથે ચાલે છે, અને આપણા સંબંધો અને સ્વમૂલ્યને પ્રભાવિત કરે છે.
બરાબર. અને પાંચમું અને કદાચ સૌથી મહત્વનું, આપણા વિચારો, ખાસ કરીને આંતરિક વિવેચકના નકારાત્મક વિચારો, એ અંતિમ સત્ય નથી. આપણે તેને પડકારી શકીએ છીએ. છઠ્ઠું, લાગણીઓ આપણી દુશ્મન નથી પણ માર્ગદર્શક છે. અને સાતમું, આપણી પાસે એજન્સી છે, સભાન પસંદગી દ્વારા પરિવર્તન લાવવાની શક્તિ. આપણે આપણી વાર્તા, આપણી ભૂમિકા અને આપણા ધ્યેયો ફરીથી નક્કી કરી શકીએ છીએ.
પુસ્તકમાં કેટલાક વિચારો ખૂબ જ સચોટ રીતે રજૂ થયા છે, અમુક તો ખરેખર યાદ રહી જાય તેવા.
હા, જેમ કે એક વિચાર છે, આપણે આનુવંશિક સ્કેચ સાથે આવીએ છીએ પણ રંગો, પરિવાર અને સંસ્કૃતિ પૂરે છે. પુખ્તાવસ્થા એટલે સમજવું કે આપણે ઇરેઝર વાપરી શકીએ છીએ અને પોતાના રંગો પસંદ કરી શકીએ છીએ. આ આપણી એજન્સી અને બદલવાની ક્ષમતા પર ભાર મૂકે છે, ખરું ને?
મારો અંતરાત્મા નથી પણ ભૂતકાળનો ભય છે. સાચું જ્ઞાન તેના પડછાયાને ઓળખવામાં છે. આ આપણને એ નકારાત્મક અવાજથી અલગ થવા પ્રેરે છે.
પછી ત્રીજો, પેલી પસંદગીની ક્ષણ વિશે, ઘટના અને પ્રતિક્રિયા વચ્ચેની જગ્યા આપણી સ્વતંત્રતા છે. સ્વજાગૃતિ તે જગ્યાને વિસ્તૃત કરે છે. આ માઇન્ડફુલનેસનું મહત્વ સમજાવે છે.
અને ચોથો, ઓળખ વિશે. ઓળખ એ કંઈક નથી જે આપણી પાસે છે, પણ કંઈક જે આપણે કરીએ છીએ, એક સતત બનવાની પ્રક્રિયા. આ આપણને વિકાસ અને પરિવર્તન માટે પ્રોત્સાહિત કરે છે. અને છેલ્લો, વાર્તાની શક્તિ વિશે. આપણી વાર્તાઓ ફક્ત આપણે કોણ છીએ તે દર્શાવતી નથી, તે સક્રિયપણે આપણે કોણ બનીશું તે ઘડે છે.
બરાબર. અને આ બધા વિચારો ફક્ત એમ વાંચવા માટે નથી, પણ આપણા રોજિંદા જીવનમાં ઉતારવા જેવા છે.
બિલકુલ. જેમ કે આપણે સભાનપણે વિચારી શકીએ કે આપણા કુટુંબમાંથી કયા અલિખિત નિયમો કે ભૂમિકાઓ, રોલ્સ આપણે અપનાવી લીધા છે, આપણી સંસ્કૃતિની કઈ વાતો આપણને આગળ વધવામાં મદદ કરે છે અને કઈ રોકે છે.
આપણે આપણી જોડાણ શૈલી, અટેચમેન્ટ સ્ટાઇલ સમજીને આપણા સંબંધોને સુધારી શકીએ છીએ. બીજાના વર્તનને ફક્ત વ્યક્તિગત હુમલા તરીકે જોવાને બદલે તેમની પૃષ્ઠભૂમિના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરી શકીએ. આપણી લાગણીઓ અને જરૂરિયાતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરતા શીખી શકીએ.
અને વાલીપણામાં પણ આ જ્ઞાન કેટલું કામ લાગે. આપણા બાળકો સાથે સુરક્ષિત જોડાણ કેવી રીતે બનાવવું, અને આપણે પોતે જે નકારાત્મક પેટર્ન શીખ્યા છીએ તે આપણા બાળકોને વારસામાં ન આપીએ, તે માટે સભાન પ્રયાસ કરી શકીએ.
ચોક્કસ. અને કારકિર્દીમાં પણ, પેલું ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ, લાયક ન હોવાની લાગણી, એ ક્યાંથી આવે છે તે સમજી શકીએ. કાર્યસ્થળના સંબંધોને વધુ સારી રીતે નેવિગેટ કરી શકીએ. આપણી વ્યાવસાયિક ભૂમિકા, પ્રોફેશનલ રોલ અને ધ્યેયો, ગોલ્સ વિશે વધુ સ્પષ્ટ બની શકીએ.
હા, રોજિંદા જીવનમાં નાની નાની ક્ષણોમાં માઇન્ડફુલનેસનો ઉપયોગ કરીને આપણી આવેગાત્મક પ્રતિક્રિયાઓ બદલી શકીએ. આપણા આંતરિક વિવેચકના અવાજને ઓળખીને તેને નમ્રતાથી કહી શકીએ, થેન્ક યુ, પણ અત્યારે તારી સલાહની જરૂર નથી.
અને સૌથી મોટી વાત, મને લાગે છે આપણે આપણી જીવન વાર્તાના સંપાદક બની શકીએ. ભૂતકાળને ભૂંસી ન શકીએ, પણ તેને નવો અર્થ આપી શકીએ અને ભવિષ્ય માટે એક નવી આપણને શક્તિ આપતી વાર્તા લખી શકીએ. આપણે આપણી જાતને પૂછી શકીએ, મારી સાચી ભૂમિકા શું છે, મારા જીવનના અસલી ધ્યેય શું છે.
ખરેખર આ પુસ્તકમાંથી ઘણું બધું વિચારવા અને અમલમાં મૂકવા જેવું મળે છે. મારા માટે વ્યક્તિગત રીતે એ સમજવું કે ઓળખ એક બનવાની પ્રક્રિયા છે, એ ખૂબ મુક્તિદાયક રહ્યું. એમ કે આપણે ક્યારેય પહોંચી નથી જતા, હંમેશા વિકસતા રહીએ છીએ. આનાથી પેલું દબાણ ઓછું થાય છે.
સાચી વાત છે. અને મારા માટે પેલો આંતરિક વિવેચક અને સાંસ્કૃતિક સ્ક્રિપ્ટોની અસરને સમજવી એ આમ આંખ ખોલનારું હતું. એ જાણવું કે આપણી ઘણી મર્યાદાઓ અને ડર આપણા પોતાના નથી, પણ ક્યાંક બહારથી લાદવામાં આવ્યા છે, એ આપણને આપણી જાત પ્રત્યે વધુ કરુણા રાખવા પ્રેરે છે. અને એ પણ કે આપણી પાસે એ સ્ક્રિપ્ટ બદલવાની અને આપણી પોતાની ભૂમિકા પસંદ કરવાની શક્તિ છે.
તો સારાંશમાં, સ્વસમજ એ માત્ર એક બૌદ્ધિક કસરત નથી, પણ પરિવર્તન અને સશક્તિકરણની ચાવી છે. આપણે ભૂતકાળના ઉત્પાદન હોઈ શકીએ, પણ આપણે સભાન પ્રયાસોથી આપણા ભવિષ્યના, શું કહેવાય, આર્કિટેક્ટ બની શકીએ છીએ.
બરાબર. અને આ આત્મખોજની યાત્રામાં પોતાની જાત પ્રત્યે સહાનુભૂતિ અને ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. ધ્યેય સંપૂર્ણતા નથી, પણ સંપૂર્ણતા છે. આપણા બધા પાસાઓને સ્વીકારીને એક પ્રમાણિક જીવન જીવવું.
અને કદાચ આજના શ્રોતાઓ માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે તમારી જીવન વાર્તાનો કયો અધ્યાય, કઈ ભૂમિકા, રોલ તમે હવે સભાનપણે લખવા અને જીવવા માંગો છો. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.